તારીખ 19/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 544-547 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 219
ગુરુદેવ શ્રી કે ઉપદેશ મેં ઇતના ખુલાસા હૈ કે ઉસ નીમ સે ધર્મ પંચમ કાલ તક ટિકેગા એસા દિખતા હૈ આ એક એમના નિર્મળ જ્ઞાનમાં ભાષેલી વાત છે જ્ઞાનીઓના નિર્મળ શ્રુત જ્ઞાનમાં કોઈ વાર દૂરક્ષેત્ર દૂરકાળવર્તી કોઈ પણ પ્રસંગ છે એ ભાસી જાય છે. વર્તમાન તો બધા એને જણાય છે પણ ભવિષ્ય કોઈને જણાઈ જાય છે અને એ આ પ્રકાર છે. ગુરુદેવે અત્યારે જે ખુલાસો કર્યો છે તે હવે પછીના હજારો વર્ષ સુધી ટકશે. આમ તો 21,500 વર્ષનો પંચમ કાળ છે, એમાં 18,000 વર્ષ ગયા, 2,500 ગયા, થોડા ઉપર ગણો એનાથી, એટલે 19,000 વર્ષ બાકી રહ્યા છે. એ લગભગ 19,000 વર્ષ સુધી આ ટકશે વાત એમ કેવું છે. અને એ વાત દેખાય છે એટલા માટે કે વર્તમાનમાં સાહિત્યની ઉપલબ્ધિ બહુ સુલભથી થાય છે. ગુરુદેવ શ્રીના વચનામૃતો હજારો ગમે નહીં પણ લાખો ગમે છપાણા છે. આત્મધર્મ જોઈએ તો લાખો છપાઈ ગયા અને વચનામૃતના ગ્રંથો પણ 11 ભાગ 5,000 ગણીએ તો 55,000 તો એ છપાણા, એ સિવાય બેનશ્રીના વચનામૃત ઉપરના પ્રવચનો છપાણા, બીજા જૂના પ્રવચનો છપાણા છે એ જુદા, અને હજી છપાતા જાય છે, આપણે કામ ચાલે છે હજી પ્રવચનોની. અને જે જે ગ્રંથો પ્રવચનોના ખૂટે છે એ ફરીને છાપવામાં આવે છે. કેમ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનો 55 વર્ષ પહેલા છપાણા, એની 6-7 આવૃત્તિ થઈ ગઈ, 9 આવૃત્તિ થઈ ગઈ, એ 50,000 તો એ છપાઈ ગયા. એટલે લાખો ગમે પુસ્તકો છપાણા અને હજી છપાતા જશે, કેમ કે દિવસે દિવસે છાપવાનું તો સહેલું થતું જાય છે. છાપવાનું જે પહેલા સામાન્ય મશીનો હતા એ મશીનો હવે ઓટોમેટિક મશીનો આવ્યા, ત્યાર પછી આ બધા કોમ્પ્યુટરાઇઝ મશીનો આવ્યા, આમ તો છાપવાનું આ ઝેરોક્સ મશીનો આવ્યા, છાપવાનું તો બહુ સહેલું થતું જાય છે. એટલે ટકશે એમાં કઈ સવાલ નથી. જિજ્ઞાસાવૃત્તિ બુદ્ધિ વાળા માણસો વિશેને વિચારતા થાય છે એમાં કઈ સવાલ નહીં. આટલા કોઈ સમર્થ પુરુષ નથી ત્યાં, આટલા બધા ખુલાસા કર્યા હોય એવું નથી. ટોડરમલજી ઘણા ક્ષોભસમ વાળા હતા, એમણે ઘણા ખુલાસા કર્યા છે પણ આયુષ અલ્પ હતું એમનું. શ્રીમદજી ઘણા ક્ષોભસમ વાળા હતા પણ એમનું આયુષ અલ્પ હતું. અને એ બંને ગ્રહસ્થી જ્ઞાનીઓને પણ ગુરુદેવ જેવો યોગ નહોતો, શાસ્ત્રનો પ્રવચનો કરે એવો યોગ નહોતો. એમનો પુણ્ય યોગનો પણ સવાલ છે, એમનો પ્રભાવના યોગ, એ જાતના સાતિશ્રી પુણ્ય લઈને આવેલા, એ જાતનો પ્રભાવના યોગ છે અસાધારણ હતો. અને જે એમણે સ્પષ્ટીકરણ આપ્યો અધ્યાત્મ વિષયોનો એ પણ એક વાર વાત કરી હતી સવારમાં જંગલ જતા જતા રસ્તામાં. જે ઉપલબ્ધ સાહિત્ય છે, વિદ્યમાન સાહિત્ય છે, એ સાહિત્ય વાંચતા ભલે આચાર્યોનું છે, જ્ઞાનીઓનું છે, ઘણા સમર્થ જ્ઞાનીઓ થયા છે, ઘણા સમર્થ આચાર્યો મુનિઓ છે, પણ આપે જેટલી હૃદય જઈને ખુલ્લી વાત કરી છે એટલી બધી ખુલ્લી વાત શાસ્ત્રમાં જોવા નથી મળતી. થોડી વાર તો જોઈ રહ્યા પછી સહેજ હિસ્સા કઈ બોલ્યા નહીં, શું પોતાની વાત હતી તો બીજું તો શું બોલે, પણ એ વાતને એમનું અનુમોદન હતું, એ દેખાય આવતું હતું. શું એ તો એમ કે વિચારતા જોતા ને વિચારતા આવું લાગે છે, એવું છે. બહુ ખુલાસા એમ છે, એટલે કીધું ગુરુદેવ શ્રી કે ઉપદેશ મેં ઇતના ખુલાસા હૈ કે ઉસ નિવસે ધર્મ પંચમ કાલ તક ટીકેગા એસા દિખતા હૈ. એમને એ દેખાય એવું છે, ફુગાનીજીને તો એ વાત દેખાય આવી છે પોતે ચર્ચામાં, એ વાત અનેક વાર બોલેલા છે. આમાં બે ત્રણ વાર તો છપાઈ ગઈ આવી ગઈ છે, પણ એ અનેક વાર બોલેલા છે. અનુભવ ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન ન થયું કહેવાય. સ્પષ્ટ ગમે એટલું સમજાય, એ સ્પષ્ટ સમજાય એટલે સમ્યક દર્શન થયું છે એમ નથી. અનુભવ થાય એટલે સમ્યક દર્શન, સ્વસંવેદન આવવું જોઈએ સમ્યક દર્શનમાં, ત્યારે અનુભવ સાથે હોય છે. સ્વાનુભવ વગર સમ્યક દર્શન નહીં, અને સમ્યક દર્શન વગર સ્વાનુભવ નહીં, એમ છે. બે વિના ભાવી છે. સામાન્ય રીતે એવું છે ભાઈ કે જે બાજુ મોટો સમૂહ હોય ને એ બાજુ જીવ તણાઈ જાય છે. સમાજની અંદર મોટો વર્ગ હોય, મોટો સમૂહ હોય, એ બાજુ જીવ તણાઈ જાય છે. હવે કાઠિયાવાડમાં દિગંબર સમાજ જ બહુ અલ્પ, આ બાજુ દિગંબર ધર્મનો ફેલાવો બહુ ઓછો છે કાઠિયાવાડમાં. નહીં વત જ સમજો, કોઈ જૈન કહ્યું એટલે શ્વેતાંબર જ સમજે. આપણે એ ભાવનગર એ 200-250 વર્ષ, આ તો હેમચંદ્રાચાર્ય તો કદાચ વધારે વખત થયા, કેટલો વખત થયો 1000 વર્ષ થયા. એટલે આ બાજુ કાઠિયાવાડમાં દિગંબર ધર્મનું કોઈ ખાસ નામ નહોતું. પછી જે હોય એમાંથી ચાલ્યું. એ પોતે વૈષ્ણવ માંથી મોઢવાણિયા હતા, ધંધુકાના હેમચંદ્રાચાર્ય ધંધુકાના મોઢવાણિયા હતા. હા, અને સમર્થ પુરુષ થઈ ગયા. શ્રીમદજી લખે છે એમનો ક્ષોભસમ જોઈને, અને પુણ્ય પ્રભાવ પણ ઘણો લઈને આવેલા. હા, કે ધાર્યું હોત તો એક નવો સંપ્રદાય સ્થાપી શકત એટલી શક્તિ હતી, પણ એમણે જીનેશ્વર નામે બધી વાત કરી છે, પોતાના નામે કોઈ વાત નથી કરી, એમ કરીને લખ્યું છે. કાળ ઘણો સારો. એવા તો અન્ય મતમાં ઘણા થયા છે. આ જે શંકરાચાર્ય છે, વેદમ વ્યાસ છે, એવા બહુ ઘાડવાળા જીવો થયા છે વેદાંતની અંદર. અને એવા તો ભેખધારી થયા છે કે જેને આખું જીવન જંગલમાં વિતાવ્યું હોય. શું જંગલમાં? એના ઋષિ મુનિઓ બધા જંગલમાં રહ્યા છે વેદાંતિઓના. શું એટલે? એક જ કામ, બીજું કામ નહીં. આધ્યાત્મિક વિષય ખૂબ ખૂબ હાથમાં લીધો છે, છતાંય નથી હાથમાં આવ્યું. આની અંદર શું છે કે એટલા માટે સત્પુરુષની આવશ્યકતા છે, ફરી ફરીને ત્યાં આવવું પડે છે. શું ઉઘાડ નથી કામ કરતો? ઘણી બુદ્ધિ હોય શકે, ન હોય શકે એવું નથી. ઘણી બુદ્ધિ એટલે આશ્ચર્યકારક ઘણી બુદ્ધિ હોય શકે, પણ છતાં મૂળ વસ્તુ સુધી પહોંચવું એ એક યોગ્યતા, અને સત્પુરુષ બે યોગ ભેગો થાય ત્યારે કાર્ય સંપન્ન થાય છે. યોગ્યતા જીવની હોય. કુમારપાળ તો હમણાં થયા, 1000 વર્ષ ક્યાં થયા? કુમારપાળ 1000 વર્ષ થઈ ગયા. એ તો છે, પુણ્ય યોગ હોય ત્યારે એવા કોઈ રાજા મહારાજા છે એ શિષ્ય થઈ જાય. એવો કોઈ પુણ્ય યોગ હોય ને ત્યારે એ શિષ્ય થઈ જાય. એમ તો ગુરુદેવના સંપર્કમાં ઘણા કરોડપતિ અબજપતિ લોકો આવ્યા, અને ફેલાવો પણ ઠીક ઠીક પ્રમાણમાં થયો. કરોડો રૂપિયા ખર્ચાણા શાસ્ત્રોમાં મંદિરોમાં. તો એક લાગ્યું કે નહીં કોઈ કાંજી સ્વામી જેવી વ્યક્તિ થઈ ગઈ હિન્દુસ્તાનમાં, એક નામ મોટું થઈ ગયું દેશ વિદેશમાં. તો પણ છતાંય જે જે સંપત્તિ છે એના પ્રમાણમાં એટલું નથી ખર્ચાણ. બાકી તો જેને રાજાવૃત્તિ કહી એ રાજાવૃત્તિ નહીં, ખર્ચા પોતપોતાને જેટલો જેને ભાવ થયો અને પુણ્યયોગ હતો એટલું ખર્ચાણો. બાકી જે રાજા કોઈ આવે એટલે રાજા વૃત્તિ વાળો આવે, છૂટી મૂકી દે પોતરી, એવા કોઈ નહીં. એક આ ગુદિકાજી છે, એવા કોઈ 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 જીવ એવા હોય છે પણ એની ભાઈ એટલી સંપત્તિ ન હોય, એવા યોગ ન હોય, એને એટલો પુણ્યયોગ ન હોય. હા એ તો છે. પણ એવું શું છે કે આવા આત્મજ્ઞાની પુરુષના નિર્દેશનમાં કાર્ય થાય તો એ પ્રભાવના બહુ સારી થાય. જ્ઞાની પુરુષના સૂચના નીચે, દેખરેખ નીચે, એની આજ્ઞા અનુસાર જે થાય એ બધું યોગ્ય થાય, એમાં કાંઈ અયોગ્ય ન થાય. શું? અને એ સાચી પ્રભાવના છે. શ્રીમદજી લખે છે કે પ્રભાવનાનો, બાહ્ય પ્રભાવના કરવાનો અધિકાર કોને છે? કે જ્ઞાનીને અને એ જ્ઞાનીના આશ્રિતને. જ્ઞાનીથી વિમુખ થાય એને તો પ્રભાવના કરવાનો પણ અધિકાર નથી. આપણે ત્યાં ફેરફાર થયો ત્યારે આ વાત કરવી પડી હતી. તમે જ્ઞાનીને અનુસરીને કરો, તમે પ્રભાવના કરો, પ્રચાર કરો, બધી વાત થાય, પણ જ્ઞાનીને અનુસરીને કે વિમુખ થઈને કરો, શું કરો? થોડોક વિચાર કરો, થોભીને ઉભા રહીને થોડોક વિચાર તો કરો. સામાન્ય રીતે તો શું છે કે જેમ દરેક સંસ્થાઓમાં, દરેક લૌકિક સંસ્થાઓમાં, રાજ્યમાં જેમ રાજનીતિ છે, એમ ધાર્મિક ક્ષેત્રોમાં બધી રાજનીતિ થઈ ગઈ, એમ આપણા ત્યાં પણ રાજનીતિ થઈ ગઈ. કોને ચડાવવો, કોને ફાડી દેવો, કોનો આમ કરવો, એ બધી વસ્તુ ચાલુ થઈ ગઈ. અને રાજનીતિ થાય ત્યાં ધર્મથી બહુ દૂર પણ થઈ જાય છે. રાજનીતિ ને ધર્મને પૂર્વ પશ્ચિમ જેટલું અંતર છે. શું? કેમ કે રાજનીતિ એ વધુમાં વધુ મલિન પરિણામ છે. સંસારમાં વધારેમાં વધારે નરકે જવાના જો પરિણામ હોય તો રાજનીતિના છે. રાજેશ્વરી બધા નરકેશ્વરી કેમ કીધા? કે રાજમાં બધા કાવા દાવા ચાલતા હોય. એમ ધર્મના ક્ષેત્રોમાં, ધર્મની સંસ્થાઓમાં કાવા દવા ચાલુ થઈ ગયા. પછી એમાં કઈ ધર્મ ફર્મ રહી નહીં, એ તો પૂર્વ પશ્ચિમ જેટલું અંતર થઈ ગયું. પાયો એટલો મજબૂત, પાયો નીમ એટલે પાયો, હા નીમ પાયો એટલો નાખ્યો છે ગુરુદેવે જોરદાર, કે પંચમ કાળ સુધી ટકશે. પછી શું છે કે આ સર્પ અવસર્પિણી કાળ છે ને, સર્પ છે ને કોઈ સીધો ન ચાલે, આમ જ ચાલે, એટલે વણાકો બહુ આવે. સમજાય? સર્પિણી કાળ દરેક કાળની અંદર, કારણ કે અવસર્પિણી કે ઉત્સર્પિણી, મૂળ તો સર્પિણી છે ને, એટલે એના બે વાત લીધા. એક તો એને જાડા પાતળા પણ લીધું એટલે એનો ક્રમ લીધો કે આ દિવસે દિવસે ઉતરતો જશે, એવું સર્પિણી છે. એટલે બીજું એ વાંકો જ હાલે, સીધો હાલે નહીં કોઈ દિવસ, સર્પ આમ સડસડાટ ન જાય કોઈ દિવસ. શું? આમાં ગમે એટલો ફાસ્ટ ચાલે ને તો આમ થઈને ચાલે એ. શું ફાસ્ટ કેટલો ચાલે ખબર છે? સારામાં સારો ઘોડો હોય ને એ પાછળ રહી જાય. કોઈ માણસ ઘોડા ઉપર હોય ને એની પાછળ સર્પ પડ્યો હોય તો સર્પ આગળ થાય ને ઘોડો પાછળ રહી જાય, ગમે એટલો તેજ ઘોડો ચાલતો હોય. હા એટલો, એટલી સર્પની ગતિ હોય છે કે ઘોડો પાછળ રહી. શું? પણ ચાલે આમ, આમ સીધો ન ચાલે. એમ આ જે કાળ છે એની અંદર ચડ ઉતર આવવાનો, ક્યારેક ઝીણું પડી જવાનું શાસન, વળી ક્યારેક કોઈ ધર્મી જેવો થશે, વળી પાછો ઉદ્યોગ થશે, વળી પાછું ઈણું પડશે, વળી પાછું થશે, એમ થયા કરવાનો. આ એ બધા પ્રકાર છે. એમ જ થતું આવે. તીર્થંકરોમાં ગેપ તો પડે છે, એક તીર્થંકર થાય પછી ગેપ, ઘણા કાળનો ગેપ પડે પછી બીજા તીર્થંકર, પાછા ધર્મના સ્થાપક થાય, વળી પાછો વિધ્વંસ થાય, વળી સ્થાપક થાય. આવું બધું ચાલ્યા જ કરવાનું. એ કેવળ જ્ઞાનમાં પરિસ્થિતિ જોઈ લે છે ભગવાને, એ અનિવાર્ય પરિસ્થિતિ છે, એટલે સમાધાન કરવા યોગ્ય છે. પણ ટકશે ખરો, એમના સ્વરૂપ જ્ઞાનમાં ભાઈશું છે તે ટકશે ખરો. અને એક આ બેન શ્રી નામના મૃતમાં પણ એ વાત આવી છે, એમાં હજારો વર્ષ લીધા, આમણે પંચમ કાળ લીધો છે, એમણે હજારો વર્ષ એવો શબ્દ વાપર્યો છે. સત્યાવીસમું છે. આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી એ આત્મા પ્રાપ્ત કર્યો, તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક અચંબો છે. આવા હિણા કાળમાં સાક્ષાત્કાર કર્યો કોઈ સત્પુરુષના યોગ વગર, એક અચંબો છે. તો એમને કેવી રીતે અંતર પુરુષાર્થ કરીને અંતર ખોજ કરી છે એ તો કોઈ એમનો હૃદય કાઢે ત્યારે ખબર પડે. એમના પેટમાં જઈને કાઢનાર જોઈએ, એટલે યોગ્યતા જોઈએ, નજીક જનારને, સમીપ જનારને તો ઘણું નીકળે કે આ ચંબો કેવી રીતે છે. આપણા તો પોતાને ભાઈ શું લખી નાખ્યું છે. આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું, પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને માર્ગ બતાવ્યો, તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી પણ ગવાશે. આ 27મા બોલમાં આવ્યું છે. બે જ્ઞાનીઓના જ્ઞાનમાં એ વાત આવી છે. નાના નાના ગામમાં પણ મંદિર છે. એક એવું અત્યારે હિણો કાળ શું એવું એક મંદિર આપણે બંધ કરવું પડ્યું, મોટા આખડિયા નો મોટા આકડિયા બંધ કરવું પડ્યું, ભગવાનને ત્યાંથી ફેરવવા પડ્યા. અમે પંચકન્યા છેલ્લા થયા ભાવિ તીર્થંકરના સ્થાપના વખતના, ત્યારે બધે ગયા હતા, ગાડી લઈને નીકળ્યા હતા બધે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં નહોતા ગયા, અમદાવાદ સુધી ગયા હતા, અમદાવાદથી પાછા સૌરાષ્ટ્રમાં. એમ મોટા આકડિયા ગયા, એ પહેલા અમે ગયા હતા અહીંયા અમરેલી પાસે, ઓલું આપણે ગયા હે વડિયા, વડિયા ગયા હતા, વડિયાનું બંધ કરવું પડશે, ઘર મંદિર છે, ઘર મંદિર છે, પણ ઘર મંદિર છે, પણ આમ પ્રતિષ્ઠા થયેલી છે, આમાં પ્રતિમાજી લાવીને મૂકેલા એવી રીતે નથી, ચૈત્યાલય જેવું નથી, વિધિ પ્રતિષ્ઠા પણ મંદિર જ છે અને ઉપર શિખર બી કર્યું છે ને એવી રીતે છે, પણ ઘરની બાજુમાં છે એટલે ઘર મંદિર કહેવાય એમ. પોતાના ઘરમાં આ વ્યક્તિગત જુદું કરેલું છે, પણ એ તો પેલા વ્યક્તિગત કરતા જ ને, સેઠિયાઓ વ્યક્તિગત મંદિર કરતા જ, રાજાઓને વ્યક્તિગત મંદિરો હતા હે, જેતપુરમાં, હા જેતપુરમાં એવી રીતે છે, મકાનોની વચ્ચે જ કરેલું છે ને, બધા અંદર અંદર જઈને જ છે એમ જ છે. એ તો ઠીક, એનો કઈ વાંધો નથી, પણ વિધિ પ્રતિષ્ઠા થયેલી છે એ બધી હા. ગોગામાં તો ઘણા પ્રતિમાઓ છે, 5 વેદી છે, તો મોટું મંદિર છે ગોગાનું, 1200 વર્ષ થઈ ગયા, જલાલી પાછી કદાચ ગોગાની જાઓ જલાલી થશે એવું લાગે છે, હોવરક્રાફ્ટ શરૂ થાય છે એટલે. એટલે મોટા આંકડિયા બંધ કર્યું, વડિયા બંધ કરવું પડે એવું છે. એ લોકો ઘર ખાલી કરીને રાજકોટ વ્યા ગયા, વેચ્યું નહીં, આપણે તો વેચી દઈએ ભવિષ્યમાં, મંદિરમાં તો કોઈ રહે, ત્યાં મસ્ત થાય, કોઈ 2-3 ઘર હતા, 2-3 એક આપણે આપણા અશ્વિનના સસરા વાળા, પણ એ કઈ ખાસ અનુયાયી નથી, એને દીકરી આ બાજુ આપી છે, એક દીકરી હશે ને ત્યાં છે, એક આપડે તમારે જયકુર બેન ને ત્યાં મનસુખભાઈના, મનસુખભાઈના ઘરે થઈ છે ને, વડિયાના જ છે ને, વડિયાના જ છે બતાવું. પ્રમોદ ના કરે છે, વડિયાભાઈ નહીં ને, જવું પડે. પ્રમોદ તો છોકરાઓ તો માય થી ભણ્યા, એ વડિયાના છે એટલે એકાદ ઘર હોય તો. પોરબંદર માં એવી પરિસ્થિતિ થઈ છે, પોરબંદર માં ઘણા વર્ષોથી કોઈ નથી ત્યાં બરાબર છે, પણ હવે પૂજારી ની બધી પૈસાની વ્યવસ્થા છે એટલે ચાલે છે. એમ તો પૈસાની વ્યવસ્થા તો વડિયામાં કરી હતી, કપૂરચંદભાઈ કહેતા હતા, પૂછ્યું એમને વડિયા થઈને ગયા ને ત્યારે અમને વડિયાથી આ ઉત્તમચંદભાઈના દીકરાએ કીધું કે તમે મોટા આંકડિયા ખાસ જોજો, મોટા આંકડિયામાં આપણા ભગવાનની અસાધના થાય છે, મંદિર બંધ રહે છે, એક પૂજારી રાખ્યો છે, સવારમાં પ્રક્ષાલ કરી જાય છે, પછી મંદિર બંધ રહે છે. ત્યાં એક અરવાણીનું ઘર છે, એક ભાઈ હતા અત્યારે એ વ્યા ગયા, છેલ્લા એક ભાઈ હતા એ ખાલી કરી ગયા વડિયા, અને ત્યાં લોકો ટપીને દિવાલ ટપી અને સંડાસ જવા બેસે છે કે પાછળના ભાગમાં તમે ફરતો આંટો મારજો, કે એ વાત સાચી હતી. અમે ચાઈ પછી ફરતો આંટો માર્યો, જોયું કે અહીંયા ઉપયોગ થાય છે, દિવાલની આડે છે, માણસો બેસી જાય છે, ટપીને અંદર આવી જાય છે. ટોલી પર હું પથરા બથરા મૂક્યા હોય, દિવાલ સહેલાથી ટપી શકે, અથવા ધૂળ નાખીને ટેકરા જેવું કરી નાખ્યું હોય એટલે ટપ્પું સહેલું થઈ જાય. મંદિરના કમ્પાઉન્ડમાં કે આ સાધના થાય છે ને આ તો ઉપર વાયર નખાવી દે. ઉત્તરવાણી નાના ભાઈ હતા, જમુભાઈ ના નાના ભાઈ, એને કીધું જે થાય પૈસા સોનગઢ થી મોકલી દઈશું, તમે વાયર ફેન્સિંગ કરાવી નાખો, બબે દોઢ દોઢ બે બે ફૂટની કોઈ ટપી ન આવે, કાંટાળા તાર ને મંડીમાં કઈ કરાવ્યું નહીં, કઈ થયું નહીં. પછી કપૂરચંદભાઈને વાત કરી હતી કે કોણ કરે કે ત્યાં જઈને, પૈસા તો તમારે સોનગઢ થી મોકલવા પડે એવું નથી, પૈસા તો અમે રાખ્યા છે બેંકમાં, કે 2-4 હજાર નો ખર્ચ થાય તો એ પૈસા તો છે કે બેંકમાં, કે એવું કઈ નથી, કે પૈસાની તકલીફ નથી, પણ કોઈ કરનારું નથી ત્યાં, કે શું કરીએ. કે વડિયા પોરબંદર ત્રણ, તમારે લાઠીની પરિસ્થિતિ સારી નથી, 3-4 ખર્ચ છે, એ દિવસે દિવસે ઘટતું જાય છે. અમરેલીમાં 3-4 ઘર છે, અમરેલીમાં 3-4 ઘર છે, રાણપુરમાં 2-3 ઘર છે, એવી રીતે લીમડીમાં 1-2 ઘર રહ્યા છે. ઘણા મંદિરો થયા ગુરુદેવના છે, પણ મંદિરોની પરિસ્થિતિ, સમાજની પરિસ્થિતિ બહુ નબળી છે, સમાજની પરિસ્થિતિ બહુ નબળી છે, અને સોનગઢ કેન્દ્ર તરફથી પ્રચાર વ્યવસ્થા કોઈ નથી. મોટી ખામી એ છે કે જે આપણું કેન્દ્ર સ્થાન છે ત્યાંથી પ્રચાર વ્યવસ્થા નથી કોઈ, તો પ્રચાર વ્યવસ્થા માટે અમે ઘણી વાર આ વાત ઉઠાવી, પણ 15 ખાને એમ કે કા તો ભાઈ પોતાને પ્રચાર કરવા જવું હોય ને એટલે વાત એમ જ કરે ને એમ કે, એટલે પછી આપણે તો મૌન રહી જવું પડે, કેમ જવાના વાળો આપણે આવે એટલે એ વાતે આપણે તો ઉઠાવાય નહીં, બીજા ઉઠાવે તો પછી એવી રીતે વાત લઈ લે. એ સદીની પરિસ્થિતિ બહુ ખરાબ છે. હજી તો 10 વર્ષ થયા છે, હજી બીજા 10 વર્ષ છે, હું ખાસી કેવું મુશ્કેલ છે. શું ગામડાઓ ભાંગતા જાય છે, ગામડાઓ ભાંગતા જાય, એના કરતા આપણો સમાજ છે, એ આપણો સમાજ બધો બહાર નીકળતો જાય છે. રાણપુરમાં જે 3 ઘર હતા એમાંથી 1 ઘર ઓછું થયું છે, અત્યારે 2 જ ઘર છે, એમાં એક અમારું એક જ વ્યક્તિ છે, અમારા ઘરમાં એક મારા ભાઈજીનો દીકરો એક જ છે, બાકી બધા વિષ્ણુ, બધા મંદિર જવા વાળા, અમારા રામ બાલાજીના મંદિર જવા વાળા. આ એક વસંત છે, એ જ આદિરાસર આવે છે, એક જ મુખ્ય માણસ છે, પણ એના બૈરા છોકરા છોકરીઓ મા બાપ કોઈ બધા બાલાજીના મંદિર જાય છે, એક જ જાય છે. અને એક આ પ્રેમચંદભાઈ નું ઘર છે, પ્રેમચંદ મગનલાલ દીકરો છે, ત્રંબકભાઈ દાનભાઈ નું બધું નીકળી ગયું, ના જે હતા એ નીકળી ગયા, ભાઈ ભગવાનભાઈ ના ઘરના હતા એ નીકળી ગયા, નંદલાલ ભાઈ તો પેલા નીકળી ગયા હતા, હમણાં બીજા બે કઈ છે એ નીકળી ગયા, એક પેલા સુરેન્દ્રનગર ગયા, એક હમણાં રાજકોટ ગયા એ નીકળી ગયા. દિવસે દિવસે ઘણા મંદિર થયા, પણ જો આવું પરિસ્થિતિ સારી નથી, નબળી પરિસ્થિતિ છે. લીંબડીમાં એવું છે, એકાદ જ ઘર છે, ઘણા હતા, પણ મંદિર તમે જાઓ તો પૂછો તો એક ઘર કે બે ઘર તો છે અત્યારે ખુલ્લા. બાકી આ બધા બાર મુંબઈ નહીં બાજુ નીકળી ગયા, લીંબડી વાળા છે ખરા, છે નહીં ત્યાં, ત્યાં કોઈ રહેતું નથી, એ સવાલ છે. કાંતિલાલ રેલા લીંબડી ના છે, મુંબઈ રહે છે, એવા બધા જે હતા એ મુંબઈ રહે છે બધા. એ તો ઠીક છે, સંગઠ તો હજી શું છે કે હજી તો આટલું 300 ઘર છે આપણા, ભલે કોઈ બંધ રહે છે, કોઈ આવે જાય છે, કોઈ ચાલે છે, ઉત્સવો ચાલે છે, પણ આ તો લગભગ એમ માનો કે ટીંગાઈ રહ્યા જેવી પરિસ્થિતિ છે. આ તો કે એક મંદિર બંધ થયું, બીજું બંધ થશે કે થશે, ત્રીજું બંધ થશે કે થશે, એવી પરિસ્થિતિ છે. વડિયાનું તો રિસર પૂજા પ્રક્ષાલ કરનારું કોઈ ન હોય તો બંધ કરવું જ પડે એવી પરિસ્થિતિ છે. એ વાત તો આવી ગઈ બહાર, વડિયાનું તો બંધ કરવું જ પડશે કે વહેલું મળવું. બાકીના 3-4 ગામોની આ પરિસ્થિતિ છે આપણને. ખોલાવવું જ પડે, તો જ્યાં 3-4 ઘર હોય ત્યાં થાય ને. અમે વડિયા ગયા તો બોલાવી ને ખોલાવ્યું હતું, જ્યાં ઘર ઓછા હોય ત્યાં તો બીજો રસ્તો. એ તો આપણે અહીંયા 11 વાગ્યા સુધી કાયદો કર્યો છે, ભીંગાડું રાખો, ભલે આપણે 10 વાગે વ્યા જઈએ છીએ, પણ 1 કલાક સુધી કોઈ આવે તો દર્શન, પણ બાકી તો પછી ના મળે તો ખોલાવવું પડે. હોય, દરેક ધર્મમાં પોતાના ધર્મના પ્રચારની વ્યવસ્થા હોય જ છે, હોય જ છે, અને હોવી જ જોઈએ, તો જ સંસ્કૃતિ ટકે, નહીં તો ટકે નહીં. તો શું દેવા છો? સ્વામિનારાયણ સંપ્રદાય ગઢડા તમે જુઓ તો ગઢડાની આજુબાજુના 200 ગામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા થઈ ગયા. એક સહજાનંદ સ્વામી જેવા સમર્થ પુરુષ ત્યાં થયા, તો આજુબાજુના જે 200 ગામ છે એ તમે, અમે તો ખાતર માટે જીપ લઈને જતા હતા, તો મોટા મોટા પૈસાવાળા જે ખેડૂતો હોય, સ્વામિનારાયણો વિજય તીર્થરામ મોટું ઘર ઉપર કમારો એના ઉપર લખેલું હોય ગોળાઈમાં, ખબર પડે કે આ ગામમાં સ્વામિનારાયણનું જોર છે. 200 ગામ ના છે એટલો પ્રચાર, શું પ્રચાર ઘણો, ઘણો પ્રચાર છે એનો, તો બહુ પ્રચાર વીધો સ્વામિનારાયણનો, પ્રચાર તો એટલો બધો વીધો કે આપણે કાંઈ નથી એની પાસે. એમની 200મી શતાબ્દી ઉજવી સહજાનંદ સ્વામીની, એમાં બે ફાટા તો પડી ગયા, પણ એક એક ફાટાએ 4-4 કરોડ રૂપિયા વાપર્યા. કેટલા? 8 કરોડ રૂપિયા વપરાણા સહજાનંદ સ્વામીની 200મી શતાબ્દીમાં. આપણે 100મી શતાબ્દીમાં બધા હાંફી ગયા, બજેટ કર્યું તો એ બંધ રાખી દીધું. આપણે શતાબ્દી વખતે બધા કમિટીઓ કરી હતી ને, તમને ખબર છે ને શું હાલત થઈ. મીનુભાઈ બધા કામમાં લીધા હતા, મેં આ 7મી વર્ષ છે બધા કામ ઉપાડો. ક્યારે બધું હંકેલાઈ ગયું એ ખબર કરીને, કે આ બધું અમે હંકેલી નાખ્યું છે. હે, આખા પ્રોજેક્ટ આપ્યો હતો એમણે, તો પ્રોજેક્ટ તૈયાર કરીને આપ્યો હતો. મેં ઉમરાળાનું ઘણું કામ લીધું હતું હાથમાં. ઘણી ઘણી વાતો લખી એવા વર્ષમાં, 7મી વર્ષમાં થઈ જાય તો થઈ જાય, એવું તો પૈસા બી એટલા આવે અને ખર્ચ બી એટલો થાય, પણ પ્રભાવ ના ઘણી થાય. બંધ રહી ગયું, રહી ગયું રાજનીતિનું કારણ, બધું રાજનીતિ ઘણી ચાલી. મીટિંગમાં અમે બધા જોરશોરથી વાતો કરીએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. પછી એક ભાઈ ભાઈથી બોલી ગયા, કરી લેવા દો ને જોર હવે કઈ અત્યારે બોલી લેવા દો ને મીટિંગ માં કઈ આયા કરવું ન કરવું એ તો આપણા હાથમાં છે. આવું ચાલતું હશે કે આ લોકો બધા તન મન ધન થી કામ કરવા વાળા છે ને અહીંયાથી બધું આમ કરી નાખવાનું કે તમારા તો બધા સહન ન કરીએ કે જરા ઉગ્ર પ્રકૃતિ ના હતા ધમ કરવા મીડ્યા. કેન્દ્ર સ્થાન ગણાય ગુરુદેવ નું ધામ એટલે જો ત્યાં હોય પછી બીજી શું અપેક્ષા રાખો તમે બીજે પછી અપેક્ષા શું રાખો પછી તો કોઈ જગ્યાએ કઈ હરાવાટ હોય એ આપણે ન જાણતા હોય તો માનવા તૈયાર ન થાય આપણો જીવ એમાં ક્યાં હરાવાટ હોય શકે નહીં એવી પરિસ્થિતિ છે. છતાં એ ટકશે તો પંચમ કાળના છેડા સુધી ટકશે નીકળશે પાછું વળી ફેરફાર થશે. कार्य से कारण को देखते हो इससे तो मुझे ऐसी चोट लगती है कि यह क्या ऐसी दृष्टि में तो त्रिकाली से जुदापना ही रहता है तो फिर त्रिकाली में एकता कैसे होगी. कार्य थे तो शो पर्याय थे पर्याय ने मुख्य राखी ने પર્યાયમાં હું પણ કરીને અને કારણ પરમાત્મા કે છે ને ત્રિકાળીને કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા મુક્ષુ જીવ તો પર્યાય દ્રષ્ટિ છે અને વળી પર્યાયને મુખ્ય રાખીને ત્રિકાળીને જોવે તો એ તો થર્ડ પર્સન થઈ જશે. શું કે એમાં તો ત્રિકાળી જુદો રહી જશે જુદો એટલે ત્રીજો પુરુષ રહી જશે તો ફિર ત્રિકાળીમાં એકતા કેસે હોગી. શું ત્રિકાળીમાં ક્યાંથી એકતા થશે કે નહીં થાય. વર્તમાન પર્યાય મેં તો મેં પણ સ્થાપિત હૈ શું વર્તમાન પર્યાય મેં તો પર્યાય બુદ્ધિ હોવાથી મેં પણ સ્થાપિત હૈ ઓર ત્રિકાળી સ્વરૂપ કી ઓર જાના ચાહતે હો. ચાલતી પર્યાયમાં હું પણ સ્થાપી રાખ્યું છે શ્રદ્ધાએ અને હવે મારે ત્રિકાળી તરફ જવું છે પણ તું મારે જવું છે તો તું તો પર્યાય છો એમ કરીને ક્યાંથી જવાનો હતો તું. લેકિન પર્યાય મેં મેં પણ છૂટે બિના ત્રિકાળી મેં પણ કેસે હોગા. અથવા બહિર્તત્વમાં અહમ પણ જ્યાં સુધી ધારણ કરી રાખ્યું છે ત્યાં સુધી ત્રિકાળી જે અંતર તત્વ છે એમાં હું પણ ક્યાંથી થશે એમ કે છે. કેમ કે અંતર અને બાહ્ય બે તત્વો વિરુદ્ધ તત્વો છે. શું એક ધ્રુવ છે એક ઉત્પાદ વાળું છે એક નિત્ય છે એક અનિત્ય છે એક અંતર તત્વ છે એક બહિર તત્વ છે. બહાર જ્યાં હું પણ કર્યું છે ત્યાંથી હું પણ ઉઠાવ્યા વિના અંતર તત્વમાં હું પણ નિત્ય તત્વમાં ક્યાંથી થઈ જશે એમ. એટલે એમ કે આ પદ્ધતિ જ મને વિચિત્ર લાગે છે. અહીંયા બધી મોક્ષો જે ચર્ચા કરતા હોય પ્રશ્નમાં જ ખ્યાલ આવી જાય કે આ તો હું પણ પર્યાયમાં રાખવા માંગે છે. પર્યાયમાં હું પણ રાખીને જ મારે ત્રિકાળીમાં વળવું મારે અંદર વળવું છે મારે અંદર વળવું છે એમ કે છે. પણ હું પણ ત્રિકાળીમાં આવ્યા વગર અંદર પર્યાય ક્યાંથી વળવાની હતી. હું પણ રાખીને વળે કે વળે નહીં. પર્યાયમાં હું પણ એ જ બહિર્મુખ પણ છે. શું સીધું લઈએ તો પર્યાયમાં હું પણ છે એ જ બહિર્મુખ પણ છે. હવે એ હું પણ એમને એમ રહી અને અંતર્મુખ થાય કે દિવસે કે થાય નહીં. કે આત્માની તો વાત કરીએ છીએ અંતર તત્વની તો કે એ ત્રીજો પુરુષ થઈ ગયો. શું એમાં એનાથી જુદા પણ રાખીને વાત થાય છે. પોતા પણ વાતમાં પોતા પણ આવે અને ભાવમાં જુદા પણ રહીએ છે એમ કહેવું છે. અને એ પાછું પોતાને સમજાતું નથી એટલે એમ કે છે હું વિકલ્પથી તો પોતા પણ એમાં કરું છું ને વિકલ્પ થી તો હું કરું છું, પણ વિકલ્પ માં હું પણ રાખ્યું છે. ઓલામાં પોતા પણ ભાવમાં ક્યાંથી થવાનો હતો? તારો વિકલ્પ જૂઠો છે, એટલા માટે તારો વિકલ્પ જૂઠો છે. જે ગુણ પર્યાયનો વિકલ્પ જૂઠો છે, આ અપેક્ષાએ કીધું છે કે વિકલ્પમાં તો હું પણ હું કરીશ અને ભાવમાં જુદા પણ હું રાખીશ, માટે તારો વિકલ્પ જૂઠો છે. એવી વાત છે. એવું બધું ખોયલું છે એમને. ત્રિકાલી હી મેં હું એસા કૈસે ભાસતા હોગા? તિર્યંચ ને તો અનુભવ નું સુખ ઠીક લાગે છે અને રાગ નું દુઃખ ઠીક લાગે છે, તો પર્યાય થઈ ને એમ કે એને રાગમાં દુઃખ લાગે છે એ પર્યાય છે. આ તિર્યંચ સમ્યક દ્રષ્ટિની વાત છે. તિર્યંચને સમ્યક દર્શન કેવી રીતે થાય? કે એને તો ત્રિકાળીની ખબર નથી કે એને પર્યાયમાં રાગમાં દુઃખ લાગે છે શું, અને જ્ઞાનનો અનુભવ છે એમાં સુખ લાગે છે શું. જે જ્ઞાનાનુભવ છે એમાં સુખ લાગે છે, રાગના અનુભવમાં દુઃખ લાગે છે, એ બે તો પર્યાય છે. તો ત્રિકાળીમાં એને હું પણ કેવી રીતે સ્થાપિત કર્યું, એને કોને ત્રિકાળી સમજાવ્યો એમ કે? નહીં તો કઈ સમજી શકે એવું છે નહીં કે? તિર્યંચને સમ્યક દર્શન થતું હશે કેવી રીતે? પ્રશ્ન એમ ઉઠાવ્યો છે. આપણે આટલી માથાફોડ કરીએ છીએ છતાં સમ્યક દર્શન થતું નથી, એટલે ત્રિકાળીને સમ્યક દર્શન કેવી રીતે થતું હશે? પ્રશ્ન એમ ઉઠાવ્યો છે. ત્યાં તો ચર્ચાઓ બધી ચાલે એ રીતે. ઉત્તર કે ત્રિકાલી મેં આયે વિના સુખ હોતા હી નહીં. શું છે? જે અનુભવનું સુખ છે એ ત્રિકાળીના અવલંબને છે એમ કે છે. એટલે એ જે જ્ઞાનમાં અનુભવ છે ત્યાંથી ત્રિકાળી ઉપર ચાલ્યો જાય છે અને એના ત્રિકાળીના અવલંબન વિના અનુભવનું સુખ એ તો કઈ આવિર્ભૂત થતું નથી, તો તિરોભૂત છે વિદંતો. શું? એટલે ત્રિકાલી હી મેં હું એસે અનુભવ વિના સુખ હોતા નહીં, તો ઉસમે ત્રિકાલી સ્વભાવ કા આશ્રય આ ગયા. શું છે? એટલે તો એમ કીધું ને કે આબાળ ગોપાળ બધા જીવોને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. ત્યાં પર્યાય અનુભવમાં આવી રહી છે એમ ન કીધું, એને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એમ કીધું છે. એટલે એમાં ત્રિકાળી આવી ગયો. જે વર્તમાન છે એમાં સ્વભાવંશ ખુલ્લો છે, એ સ્વભાવ છે, એ જ આત્મા છે, એ જ ભગવાન આત્મા છે. એટલે ત્યાં આશ્રય થઈ જાય છે. જ્યાં સામાન્યને લઈએ ત્યાં ત્રિકાળીનો આશ્રય થઈ જાય છે. પર્યાય બદલતી હે. હવે એ કે છે કે કેવું એ કેવી રીતે અનુભવ રહીએ છે તિર્યંચને? આ બહુ સુખોટ કરી છે એમણે કે પર્યાય બદલતી હે તો ભી મેં નહીં બદલતા. શું? એસા ભાસતા હૈ, પાસે છે એટલે લાગે છે, અનુભવાય છે. શું? કે તિર્યંચને પણ એની અવસ્થા બદલતી જોવામાં આવે છે અને પોતે એમને એમ રહી જાય છે એ જોવામાં આવે છે. એ ત્રિકાળી છે. પર્યાય બદલતી હોવા છતાં હું બદલાતો નથી, હું હું એમને એમ રહું છું. બદલાય છે, કોઈ ભાવ બદલાય છે, પણ હું એમને એમ રહું છું. એ અનુભવ તો છે જ, આવી શકે એવું છે, એ અસ્તિત્વ છે. હું 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 પણ કરે, હું હું પણ અસ્થિનું ગ્રહણ છે, અસ્તિત્વનું ગ્રહણ છે. હું હું ભાવ એ શ્રદ્ધામાં અસ્તિત્વનું ગ્રહણ છે. અને એ શ્રદ્ધા એમ જોવે કે હું તો હું જ રહું છું, ભલે ને અનેક ભાવો બદલાય, પર્યાયો બદલાય, હું તો હું જ રહું છું. એમાં ત્રિકાળીનો આશ્રય આવી જાય. એવું નથી એનો અર્થ એમ થાય છે. શું? આ બોલ ઉપરથી અર્થ એવો થાય છે કે ત્રિકાળી સ્વભાવના ઘણા પડખાનું સ્પષ્ટીકરણ મળે અને સ્પષ્ટીકરણ જાણે તો ત્રિકાળીનો આશ્રય થાય. એવો આશ્રયને સ્પષ્ટીકરણ સાથે સંબંધ નથી એમ કે છે. કેમ કે એ ઉઘાડના વિષયમાં જાય છે. ઉઘાડવાળા ઘણા પીડાર્યા કે તો આપણે ચર્ચા કરી હેમચંદ્રાચાર્ય અને શંકરાચાર્યને. ઉઘાડ સાથે સંબંધ નથી. કામ કરવાનું છે એની જે ખૂબી છે, ટેકનિક છે, એ અસ્તિત્વ ગ્રહણની છે. પર પદાર્થ નો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી ભિન્ન એવા પર પદાર્થ નું અસ્તિત્વ પોતામાં ગ્રહણ કરી લે છે કે નહીં, કેવી રીતે અસ્તિત્વ ગ્રહણ કરે છે, અંતર અવલોકન કરવું જોઈએ. મને સાકર ગળી લાગે, કેરી બહુ મીઠી લાગે, બહુ સારી કેરી લાગે, મને ગ્રહણ થયું, એનું અસ્તિત્વ ગ્રહણ મને એમાં થઈ ગયું, એ કેવી રીતે થયું, આ અનુભવને અવલોકન કરીને સમજે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી ભિન્ન પદાર્થ છે એ તો. જયારે અહીંયા જ્ઞાન સામાન્યમાં તો ભગવાન આત્મા છે, એનું અસ્તિત્વ કેમ ગ્રહણ ન થાય, છે એનું ન ગ્રહણ થાય, કેમ નથી એનું ગ્રહણ થાય છે તો પછી છે એનું શું કરવાનું થાય. એ જે અસ્તિત્વ ગ્રહણની જે ખૂબી છે એ ખૂબી અવલોકન વગર સમજાય નહીં, અને અવલોકનના પ્રયોગથી એ સમજાય તો પોતાનું સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ કરવું એ સહેલું છે, એ જ ભાવભાષણ છે, એ ઓળખાણ છે, ને એ જ લક્ષનો વિષય છે. પછી તો આગળ રસ્તો સહેલો છે, કેમ કે દિશા ફરી ત્યાંથી, ત્યાંથી દિશા ફરી ગઈ. અવલોકનમાં આ વિષય આવે છે, અસ્તિત્વ ગ્રહણ તપાસાય છે. જોવા કે ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન બુદ્ધિ તો બરાબર પકડાય છે, કે જળ પદાર્થો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી એના સ્વચતુષ્ટ ભિન્ન, અને ચૈતન્ય એવો મારો આત્મા એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન. હવે તો પછી ભાવમાં શું, અહીંયા કેરી સારી લાગી એનું શું, ઠંડી લાગી એનું શું, ગરમી લાગી એનું શું, અસ્તિત્વ ગ્રહણ થાય છે, કેમ એમ ભિન્ન છે ને કેમ ગ્રહણ થાય છે, અને ત્યાં જે જ્ઞાન છે એનું અસ્તિત્વ ગ્રહણ નથી થતું, એમાં હું પણ નથી આવતું. બસ આ અનુભવને તપાસવાનો છે, મિથ્યા અનુભવને મિથ્યા તરીકે જાણવાનો છે, ખોટો છે ને ખોટો જાણવાનો છે, સાચો છે ને બસ કામ તો કર્તવ્ય તો જાણવું એટલું જ છે, જેમ છે એમ જાણવું એટલું જ કર્તવ્ય છે, વસ્તુને કઈ કરવાની નથી, ભિન્ન વસ્તુ ભિન્ન છે એ ભિન્ન જ છે, એ એક થઈ જ નથી. પાંચસો 547 માં ચોખ્ખું કર્યું છે, વધારે એક ધારી હાલતી હશે ને, ગુણના ટુકડા કરેલા છે. વર્તમાન સમય સબ રમત હે, જે કઈ રમત છે એ તો વર્તમાન પર્યાયમાં છે, વો અંતર મેં દેખે તો અનંત શક્તિયાં દેખેગી, પછી તો ભાવભાષણ આવશે, એમાં અનંત શક્તિવાન પદાર્થનું ભાવભાષણ આવશે, એમાં પછી ખાલી જ્ઞાન નહીં ભાષે, ખાલી સુખ નહીં ભાષે, પછી તો આખો આત્મા એમાંથી પદાર્થનું પ્રવાહ ગ્રહણ થઈ જશે. પર બહિર્મુખ હોગા તો સંસાર દેખેગા, આ બધું છે, આખું જગત છે, આ બધી ઉપાધિ છે, આદિ વ્યાધિ ને ઉપાધિ, બાર બાર જ્યાં પરિણામ બહિર્મુખ થયો તો આદિ વ્યાધિ ને ઉપાધિ, અંતર્મુખ થયો તો નિરામય શાંત વસ્તુ દેખાશે. બસ અંશ છે બહાર તો જાતા નહીં, પોતાના પર્યાય અંશ થી બહાર તો કોઈ જાતો જ નથી, કા અંશ આ બાજુ ઢળે કા અંશ આ બાજુ ઢળે, ઇતની હિ મર્યાદા મેં રમત હે. જેટલી કાંઈ રમત છે એ તો એક પર્યાયની મર્યાદામાં છે, પર્યાયમાં જ બધી રમત છે, આથી બહાર તો ક્યાંય પરદ્રવ્ય સાથે તો આમથું કાંઈ લેવા દેવા નથી. ગુરુદેવ કહેતા એક આ પર્યાયમાં બધી રમત છે, કે ઊંધો હાલે તો પાગલ થઈ જાય, મનુષ્ય પણ પાગલ થઈ જાય છે કે નહીં, ઊંધો હાલી હાલીને પાગલ થયો છે, શું એને ક્યાંય સમાધાન થતું નથી, એટલે ગાંડો થઈ જાય છે, એ જ મનુષ્ય મરીને છે નિગોટ સુધી વિયો જાય, અને એ જ પર્યાય હવળી થાય તો સિદ્ધ સુધી પહોંચી જાય. આવી મોટી રમત છે, પર્યાયમાં રમત છે પણ રમત બહુ મોટી છે, ને એના ઉપર તો વૈરાગ્ય ગીત બેનશ્રીનું બહુ સરસ હતું, મારે રમત રમવી નથી, હોય રમત ઘડી બે ઘડી પણ આ તો આના અનંત કાળની થઈ, હવે મારે આ રમત રમવી નથી. પર્યાય એક સમય નહી પણ કેવા ચક્રાવા લે છે, માણસ ને ચક્કર આવે તો હાલ તો માણસ પછાડ ખાય ને, હે લાકડી ની જેમ એવું છે. ચક્કર ચક્રાવે ચડે ત્યારે એવો ચક્રાવે ચડે કે નિગો દૂધી પીવો જાય. ભૂલ છે એક સમયની, એક જ સમયની ભૂલ છે. માંગે તો સિદ્ધ પદાર્થમાં આવે, નહીતર દુઃખનો પાર નથી એક સમયની ફરી.
ભગવાન નો જય.